તારીખ 29/4/1996 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ પત્રાંક 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 252
પત્ર 49 27 ડિસેમ્બર 1963 કલકત્તાથી લખાયેલો પત્ર છે. 32 વર્ષ થયા 32 વર્ષ થયા જન્મની સંતાને. 'ઓમ સદગુરુદેવાય' આત્માર્થી સોમગઢના આત્માર્થીભાઈ છે. આ પત્ર લખાયો છે કાંતિલાલ જોડિયાવાળા, કાંતિભાઈ કાંતિલાલ ગિરધરલાલ જોડિયાવાળા કાંતિભાઈને કાંતિભાઈ ભાઈ કાંતિભાઈને લખાયેલો. આપના પુત્ર યથા સમય મિલા થા, કઈ પ્રકાર કે પ્રશ્ન લિખે, કેટલાક પ્રકારના એમને પ્રશ્નો લખેલા, જેમ સંબંધિત યોગ્યતા અનુસાર સંક્ષિપ્ત ખુલાસા લિખતા હું. ટૂંકમાં મારી યોગ્યતા પ્રમાણે એનો ખુલાસો લખું છું. એનો એક પ્રશ્ન એ હતો જ્ઞાન સંબંધીનો, સ્વદ્રવ છે, પર છે અથવા ક્ષણિક યોગ્યતા છે જ્ઞાન. જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એ સ્વદ્રવથી ઉત્પન્ન થાય છે, પરદ્રવ એટલે નિમિત્તથી ઉત્પન્ન થાય છે કે ક્ષણિક યોગ્યતાથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે? સ્વદ્રવ એટલે ત્રિકાળી ઉપાદાન, પરદ્રવ એટલે નિમિત્ત, અને ક્ષણિક યોગ્યતા એટલે ક્ષણિક ઉપાદાન. આ ત્રણમાંથી જ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું છે અથવા જ્ઞાનની ઉત્પત્તિનું વિજ્ઞાન શું છે, આ પ્રશ્ન છે. ઉત્તર એમણે અધ્યાત્મ પ્રધાનતાથી આપ્યો છે. એમની શૈલી અધ્યાત્મ પ્રધાનતાની હતી અને એમાં પણ દ્રષ્ટિ પ્રધાનતાની શૈલી હતી, એટલે ગ્રંથનું નામ દ્રવદ્રષ્ટિ પ્રકાશ એમ રાખ્યું છે. દ્રવદ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ, એટલે આત્મદ્રષ્ટિ કેવી હોય એ પ્રકાશ આમાં પ્રકાશિત થાય છે, એના ઉપર પ્રકાશ પડે છે એમના વચનોથી, એટલે એ નામ પસંદ કર્યું. હા, પ્રકાશ શક્તિ છે. અહીંયા તો શું છે કે વિષય ઉપર પ્રકાશ પાડવો, દ્રવદ્રષ્ટિના વિષય ઉપર પ્રકાશ પાડવાનો વિષય આ ગ્રંથની અંદર સંકલિત થયેલો છે પત્રો દ્વારા અને ચર્ચા દ્વારા અને ગુરુદેવના પ્રવચન દ્વારા. ત્રણ ભાગ લીધા છે. દ્રવદ્રષ્ટિ કેવી હોય, એ કેવા પ્રકારે પરિણમીને કામ કરે, એનો વિષય કેવો હોય, એ સંબંધિત જેટલા પડખા છે એ પ્રકાશિત થયેલા એમની વાણીમાં, એનું સંકલન છે. પ્રશ્નકારે પ્રશ્ન એમ પૂછ્યો છે કે સ્વદ્રવથી જ્ઞાન થાય, પરદ્રવથી જ્ઞાન થાય કે ક્ષણિક યોગ્યતાથી જ્ઞાન થાય, જ્ઞાન કેવી રીતે થઈ રહ્યું છે એનો જિજ્ઞાસાનો પ્રશ્ન છે. ઉત્તર આપે છે કે સર્વ સમાધાનો કા ભંડાર त्रिकाली चैतन्य द्रव्य वर्तमान में ही हूँ, वर्तमान में मैं ही हूँ, एम लिव से इसमें दृष्टि अभेद होते ही प्रश्न रूप विकल्प के विकल्पांश से सहज, विकल्पांश से जुदा स्व आश्रित सहज जानन क्रिया होती है, वह क्रिया स्वयं ही समाधान रूप है, जिसमें प्रश्न लंबाने का अभिप्राय नहीं रहता। शुं कहूं से? एक तो ज्ञान प्राप्ति जेने करवी छे एने जिज्ञासा अथवा प्रश्न उठे छे, जेने ज्ञान प्राप्ति करवी छे एने जिज्ञासा अथवा प्रश्न उठे छे अने एने समाधान मळे छे त्यारे एने ज्ञान प्राप्त थयुं एम कहीए आपणे। પોતાનો પ્રશ્ન અથવા પોતાની જે જિજ્ઞાસા હોય એની સામે જે ઉત્તર મળે અને એને સમજાય, સમાધાન થાય, ત્યારે એને પોતાના જિજ્ઞાસા સંબંધીનું જ્ઞાન થયું, સમાધાન થતા શું કહે છે કે બધા સર્વ સમાધાનોનો ભંડાર કોણ છે? જેમાં અનંત જ્ઞાન ભર્યું છે એવું જે ચૈતન્ય દ્રવ છે, એ ત્રિકાળી ચૈતન્ય દ્રવ એ બધા જ સમાધાનોનો ભંડાર છે, સર્વાંગ સમાધાન સ્વરૂપ જ છે। આવે છે એ શબ્દ સર્વાંગ સમાધાન સિદ્ધ ભગવાનની સ્તુતિમાં, સર્વાંગ સર્વાંગ સમાધાન પોતાનો આપ સિદ્ધ ભગવાન અથવા પોતાનો આત્મા સિદ્ધ સમાન છે એ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે। જેને જાણતા, જેને જેમાં દ્રષ્ટિ અભેદ થતા પછી કોઈ અસમાધાન રહેતો નથી, એમ કહેવું છે। એમાં દ્રષ્ટિ અભેદ થતા જ પ્રશ્નરૂપ વિકલ્પ જે છે, પ્રશ્નનો જે વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પથી પણ જુદી એવી એક સ્વ આશ્રિત સહજ જ્ઞાનની ક્રિયા, જાણવાની ક્રિયા થાય છે, તે ક્રિયા પોતે સ્વયં સમાધાન રૂપ હોય છે। ફુગાનીજીનો ઇતિહાસ તો સામાન્ય રીતે બધાને ખબર હશે કે અજમેરના રહીશ હતા અને એમનું જીવન મોટાભાગનું અજમેરમાં પસાર થયેલું, લગભગ 32-33 વર્ષની ઉંમરે એમને પહેલું વહેલું સંગઢ આવવાનું થયું। મૂળ દિગંબર, મૂળથી જ પોતે દિગંબર જૈન હતા અને દિગંબર શાસ્ત્રો વાંચેલા, પૂજા ભક્તિ ઘણી કરેલી અને યોગનો અભ્યાસ પણ કરેલો, આત્માને શાંતિ માટે ફાંફા ઘણા મારેલા, ગુરુગમ વિના અનેક પ્રકારે આત્મશાંતિ પ્રાપ્ત કરવાનો તનતોડ પ્રયત્ન કરેલો, કેવો પ્રયત્ન કરેલો? તનતોડ પ્રયત્ન કરેલો, ધંધો ખોઈ બેઠા, અજમેરની દુકાન બંધ કરવાનો વારો આવ્યો, ધ્યાન રહેનારી શું થાય, વ્યાપારમાં ધ્યાન રહેતું નહીં, ખૂબ ખોવાયેલા રહેતા, આત્મશાંતિની શોધ માટે ખૂબ ખૂબ ખોવાયેલા રહેતા હતા। અંતે આત્મધર્મ મળ્યું ત્યારે એ સ્વામગઢ આવેલા અને ગુરુદેવના પ્રવચનોથી અને ગુરુદેવના સત્સંગરૂપ યોગથી એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ પહેલે જ દિવસે થઈ। ગુરુદેવના અનુયાયીઓમાં આ એક અજોડ કાર્ય થયું. સોનગઢમાં જ્ઞાન પ્રાપ્ત થઈ, સોનગઢની ભૂમિ ફળી, સોનગઢની ભૂમિ ફળી, ફળ આવ્યું ત્યાં, આત્મજ્ઞાન રૂપી ફળ ત્યાં આવ્યું. એમ પોતે બહુ પુરુષાર્થી હતા, ઘણા પુરુષાર્થી હતા. પુરુષાર્થનો વેગ એમનો અસાધારણ હતો. એ આજે પણ એમના વચનો દ્વારા પ્રતીતિમાં આવે એવો વિષય છે. એટલે પુરુષાર્થનો વેગ ઘણો હોવાથી અને મોક્ષ માર્ગ પુરુષાર્થ આધીન હોવાથી એમને આવતા મેં જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. ત્યાર પછી સંજોગો વસાત 14 વર્ષ સુધી માને 2 કે 3 વાર આવી શક્યા હશે. સોનગઢ ગુરુદેવના સત્સંગ માટે આવી શકતા નહોતા અને એ વિષયનો અફસોસ, એ સમયે એ વિષયનું દુઃખ ખેદ એમને ઘણો વર્તતો હતો, એ પણ એમના પત્રો બોલે છે. એ 14 વર્ષમાં એકલા હાથે વગર સત્સંગે એમણે ઘણી પ્રગતિ કરી, સાધના ઘણી કરી અને પોતાની આત્મપરિણતિને ઘણી મજબૂત કરી. એટલું જ નહીં, ગૃહસ્થી અને વ્યવસાયના કાર્યોની સાથે સાથે એટલી નિર્જરા કરી કે એક ભવતારી થઈ ગયા. કૃપાળુદેવ અને એમના જીવનમાં કેટલું સામ્ય છે, બંને એક એક ભવતારી છે. બંને અહીંથી સ્વર્ગમાં ગયા છે, સ્વર્ગમાંથી મનુષ્ય થઈ અને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી લેશે. બંને ગૃહસ્થ હતા, બંને નાની ઉંમરમાં જ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, બંનેના આયુષ ઓછા રહ્યા, વ્યવસાય અને કુટુંબ હોવા છતાં બંનેનો પુરુષાર્થ છે એ ઘણો તીવ્ર રહ્યો. એ સ્થિતિમાં પણ એમનો પુરુષાર્થ ઘણો તીવ્ર રહ્યો. એ એમ સાબિત કરે છે, અથવા એ ઘટના બંને મહાત્માઓની, ધર્માત્માઓની જીવન ઘટના એ પ્રકારની આપણને પ્રેરણા આપે છે કે આ ગૃહસ્થિના જે અત્યારે સામાન્ય સંયોગો હોય છે, ન એકદમ ગરીબાઈ કે ન એકદમ શ્રીમંતાય, મધ્યમ કોટીનું ગ્રહસ્થ હતા. કે શરૂઆતમાં બંનેની આર્થિક સ્થિતિ નબળી, પણ ત્યાર પછી વ્યવસાયમાં આવતા થોડી થોડી આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. ગમે તેમ હો, સામાન્ય ગણાય, પણ પુરુષાર્થનું કાર્ય એ બધી પરિસ્થિતિમાં જીવ કરે એટલો થાય છે પુરુષાર્થ, અને એનું ફળ, પારમાર્થિક ફળ અવશ્ય મળે છે. એ કલકત્તાના નિવાસ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં એ દર વર્ષે એકાદ વખત સોનગઢ આવવાનું એમનું બન્યું છે. એટલે અનેક મુમુક્ષુઓના પરિચયમાં આવ્યા અને પહેલેથી જ તે બીજી વખત આવ્યા ત્યારથી, એટલે 7 વર્ષે જ્યારે બીજી વખત આવ્યા ત્યારથી થોડા થોડા મુમુક્ષુના પરિચયમાં આવવા મળ્યા. એટલે એમની સાથેનો પત્ર વ્યવહાર ચાલેલો, એ પત્ર વ્યવહાર પુસ્તકારૂપ થઈને આજે આપણી સામે છે. ખાસ કરીને એમનું જે વજન છે એ ત્રિકાળી ચૈતન્ય સ્વદ્રવ ઉપર છે. પોતાનું જે ત્રિકાળી ચૈતન્ય દ્રવ છે જે અવલંબનનો વિષય છે એના ઉપર એમનું વજન છે એ એમના પત્રોમાં બહુ ખુલ્લું દેખાય છે. જેને પોતાનું અવલંબન વર્તતું હોય એને વજન પણ વજન હોય ત્યારે જ અવલંબન આવે, વજન હોય ત્યારે જ અવલંબન આવે એ વાતનું પ્રદર્શન એમના વચનોમાં બહુ સારી રીતે થયું છે. એટલે અહીંયા જ્ઞાનનો પ્રશ્ન ઉઠાવ્યો છે તો પણ જવાબ પહેલો સ્વદ્રવ્યથી આપે છે કે તમને જ્ઞાન માટે પ્રશ્ન થયો અથવા કોઈને પણ જ્ઞાન પ્રાપ્તિ માટે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું બને, જ્ઞાનાર્જન જેને કહેવામાં આવે છે, જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનની કમાણી, તો ક્યાંથી કરવી જ્ઞાનની કમાણી? તો કે આત્મા પોતે જ જ્ઞાનનો ભંડાર છે. બધા પ્રશ્નોના સમાધાન આત્મામાંથી મળે એવું આત્માનું સ્વરૂપ છે. બધા જ પ્રશ્નોના સમાધાન આત્મામાંથી મળે એવું આત્માનું સ્વરૂપ છે. ખાસ કરીને અનુભવ જ્ઞાનને આપણે જ્ઞાન કહીએ છીએ, ગોખણિયા જ્ઞાનને એટલી આપણે કિંમત આપતા નથી. એવી ધારણા થઈ ગઈ કંઠસ્થ થઈ ગયું માટે જ્ઞાન છે એવું કંઈ નથી. અનુભવ જ્ઞાન છે એ પ્રેક્ટિકલ જ્ઞાન છે. અને આ વિષયમાં એ કેટલા ઊંડા ઉતરેલા એ એમના વચનોથી સમજવા મળે છે કે એમનો અનુભવ કેટલો બળવાન હતો, એમની દ્રષ્ટિ કેટલી બળવાન હતી એ સમજાય છે આમાં. જ્ઞાન પ્રાપ્તિ માટે ક્યાં જવું કે સ્વરૂપમાં જવું? આપણે તો અમસ્ત રીતે અનુભવી લોકો તો એમ જ કહે છે કે કામ કામને શીખવે. શું કહે છે? તમે કામ કરો, તમને કામ જે કામ કરો એ કામ કરતા આવડી જશે આજે નહીં ને કાલે. કોઈ કાંઈ જગતના કાર્યો પણ શીખીને જન્મતો નથી, જન્મ પછી બધા શીખે છે. જે કાંઈ કાર્યો માણસ કરે છે એ બધા જન્મ પછી શીખે છે. કેવી રીતે શીખે છે? કે કામ કામને શીખવે. એનો અર્થ શું? કે જે પ્રેક્ટિકલ નોલેજ છે, અનુભવ જ્ઞાન છે, એ પ્રેક્ટિસ કરતાં કરતાં આવડી જાય છે. અને આ બધાનો અનુભવ છે. એક વસ્તુ સ્થિતિ છે જ્ઞાન પ્રાપ્તિની. અને એમાંથી એ વાત ફલિત થાય છે કે જ્ઞાન અંદર આત્મામાંથી ઉત્પન્ન થાય છે. તો આત્મામાંથી ઉત્પન્ન થાય છે એનો અર્થ શું? કે એવી જ્ઞાન શક્તિ હતી માટે જ્ઞાન પ્રાપ્ત થયું. શક્તિમાંથી વ્યક્તિ થઈ છે. વ્યક્તિ પણ નહોતી પડી, પડી છે તો શક્તિ અંદર, એ શક્તિમાંથી વ્યક્તિ થાય છે. હા, એની રૂપક દર્શાવે. જ્યારે જ્યાં સુધી દ્રષ્ટિ આત્મામાં અભેદ નથી થતી ત્યાં સુધી સમાધાન નથી એમ કે છે. જ્ઞાન ગમે તેટલું ક્ષોભસમવાળું હોય તો પણ એ જ્ઞાન સમાધાનરૂપ ન હોય. અંગપૂર્વને જાણનારું જ્ઞાન પણ જો સ્વદ્રવની દ્રષ્ટિ ન હોય અને દ્રષ્ટિ પરદ્રવની હોય તો એ સમાધાનરૂપ હોય ને અસમાધાનરૂપ જ હોય. કેમ કે અંગપૂર્વમાં જે વાતો આવી એમાં અનુભવ તો બાકી રહી ગયો, અનુભવ કાંઈ વાતમાં આવતો નથી, લખાણમાં આવતો નથી. એ જ્ઞાન તો આત્મામાંથી જ મળે, બીજી રીતે મળે નહીં એમ છે. શાસ્ત્રમાં ગમે તેટલો જ્ઞાનનો વિસ્તાર કર્યો હોય તો પણ એ અધૂરું જ્ઞાન છે અને પૂરું જ્ઞાન નથી, એ વાત આપણી સમજણમાં હોવી જોઈએ. માટે વાંચી વાંચીને કોઈ જ્ઞાન કાઢી લઈએ એમ કદી બનવાનું નથી. જે પ્રેક્ટિકલ જ્ઞાનનું, અનુભવ જ્ઞાનનું પાસું છે એ લખાણમાં આવતું નથી, એટલે જ્ઞાન પૂરું હોઈ શકે નહીં. અને એ અનુભવ પદ્ધતિએ, અનુભવની પ્રેક્ટિસથી, એના મહાવરાથી જ એની ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ થાય, ને બીજી રીતે થાય નહીં એવી એક વસ્તુ સ્થિતિ છે. એટલે એમ કહ્યું કે ગમે તેવો પ્રશ્ન હોય તમામ પ્રકારના સમાધાન, તારે જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો તારા આત્મામાંથી મળે એમ છે. તારા આત્મામાંથી જ બધા જ સમાધાન મળે એવું છે. ક્યારે? કે દ્રષ્ટિ અભેદ થાય ત્યારે. જ્યાં સુધી દ્રષ્ટિ સ્વમાં અભેદ થતી નથી ત્યાં સુધી દ્રષ્ટિ પર ઉપર રહ્યા કરે છે. રાગ અને નિમિત્ત ઉપરની દ્રષ્ટિ છે એ પરદ્રષ્ટિ છે, પરદ્રષ્ટિથી કદી સમાધાન થાય નહીં. શું કે છે? એટલે સ્વમાં દ્રષ્ટિ અભેદ થતા જે કાંઈ પ્રશ્નરૂપ વિકલ્પ છે, વિકલ્પ ઉઠો પ્રશ્ન કરવાનો, એ એક અંશ છે. રાગનો એક અંશ છે, પરિણામનો એક અંશ છે. વિકલ્પાંશ એને કહો, રાગાંશ કહો એને. એનેથી જુદી સ્વ આશ્રિત સહજ જ્ઞાન ક્રિયા, જાણન ક્રિયા થાય છે. દ્રષ્ટિ અભેદ થતાં જ્ઞાન પણ સ્વ આશ્રિત પરિણામમાં લાગે છે. અને સ્વ આશ્રિત પ્રત્યેનું જે જ્ઞાન છે તે જ્ઞાનની ક્રિયા પોતે જ સમાધાનરૂપ હોય છે. જ્યાં જ્ઞાને સ્વરૂપનો આશ્રય લીધો ત્યારે એ જ્ઞાનમાં કાંઈ અસમાધાન રહેતું નથી. અધરથી વાત નથી, વાતનો પ્રોસેસ જો વિચારીએ તો એ બહુ સ્વાભાવિકપણે સમજાય એવી વાત છે કે જ્યારે દ્રષ્ટિ અને જ્ઞાન આત્મામાં અભેદ થાય છે એ પહેલાંની જે મુમુક્ષુ દશા છે, પૂર્વ ભૂમિકા, શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા જ્ઞાનની જે પૂર્વ ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકામાંથી પ્રેક્ટિસ ચાલુ થઈ છે. જ્યારથી જીવ અવલોકનના સ્ટેજમાં પ્રવેશ કરે છે ત્યારથી પૂર્ણતાના લક્ષ્ય પછી અવલોકનના સ્તરે જ્યારે પ્રેક્ટિસ પોતાના પરિણામોના અવલોકનની ચાલે છે ત્યારથી અનેક પ્રકારના અસમાધાન સમાધાન રૂપે થવાની શરૂઆત થઈ જાય છે. કેવી રીતે? અવલોકનની પ્રેક્ટિસના કારણે. ઘણી વાતો આપોઆપ સમજાય છે. ઘણી એટલે કેટલી? કે 100 એ 99. એટલા એટલા સમાધાન આવે અંદરથી અવલોકન અને ભેદજ્ઞાન વખતે. અવલોકન પછી ભેદજ્ઞાન શરૂ થાય છે કે એ સમાધાનો પછી શાસ્ત્રમાંથી જડે, એ પહેલા તો અંદર આત્મામાંથી જડે પછી શાસ્ત્રમાંથી જડે. કે અંદરથી ઉજ્યું તું શાસ્ત્રમાં આ જગ્યાએ લખ્યું છે, અંદર જે સમજાણું તું શાસ્ત્રમાં આ જગ્યાએ લખ્યું છે. અને એ પહેલા એ જ શાસ્ત્ર વાંચ્યું હોય તો અધર થઈ ગયું હોય. પ્રશ્ન ઊભો હોય, સમાધાન શાસ્ત્રમાં હોય ને જાય અધરથી, એમ કેમ થાય છે? કે આ એક એવો વિષય છે કે જેમાં અનુભવ મુખ્ય છે. એકલો તાર્કિક જ્ઞાનનો વિષય નથી. એટલે બુદ્ધિ ઘણી હોય એટલે પામી જાય એવું આમાં નથી. આમાં તો બુદ્ધિની દિશા ઉપર ઘણો આધાર છે. બુદ્ધિ ઉપર આધાર નથી પણ બુદ્ધિની દિશા ઉપર ઘણો આધાર છે. એ બુદ્ધિની દિશા, મતિની દિશા અંતર્મુખ થાય ત્યારે જે જીવને સમજાય. એ જ વાત અનેક વાર શાસ્ત્રોમાં વાંચી હોય તો ન સમજાય. આવું બને છે અને એ વાત શાસ્ત્રમાં ન વાંચી હોય તો પણ અંદરથી એ સમજાય. પછી શાસ્ત્ર હાથમાં આવે એને તો ખ્યાલ આવી જાય કે આ સમજાણું હતું, યાદ આ જગ્યાએ લખ્યું છે. મને જે આપોઆપ સમજાણું હતું એ શાસ્ત્રકાર આ જગ્યાએ એ જ વાત કહેવા માંગે છે. આમ જ્ઞાનની પ્રાપ્તિ અંદરથી થાય છે એમ કહેવું છે. બહારથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દિશા અંદરની એટલે અંતર્મુખ જ્ઞાનની દિશા, સ્વરૂપ આશ્રિત, સ્વરૂપ આશ્રિત માત્ર લક્ષ ને પરિણમન, સ્વરૂપ આશ્રિત, હા પરિણમન જેવું. એટલે શું કહ્યું કે દ્રષ્ટિ અભેદ થતા જ પ્રશ્નરૂપ વિકલ્પની વિકલ્પાંશથી જુદી એવી જે સ્વ આશ્રિત સહજ જ્ઞાન ક્રિયા છે, જાણન ક્રિયા છે, તે ક્રિયા પોતે જ સમાધાનરૂપ છે. એ ક્રિયા પોતે જ સર્વ સમાધાનરૂપ હોય છે. કેમ? જ્ઞાન સમ્યક થઈ ગયું. સમ્યક થઈ ગયું એ જ્ઞાનમાં અસમાધાન હતો નથી. કેમ કે જ્ઞાનની સાથે જ સમાધિ પ્રગટ થાય છે. સ્વરૂપ લીનતાને સ્વરૂપ સમાધિ કહે છે. સ્વરૂપ લીનતાને સ્વરૂપ સમાધિ કહે છે. એ સમ્ય જ્ઞાનની સાથે શુદ્ધોપયોગની સાથે જ ઉત્પન્ન થાય છે. દર્શન જ્ઞાન ચારિત્ર સાથે જ પરિણમે છે. એટલે સમાધિ હોય ત્યાં અસમાધાન થાય નહીં. સમાધિમાં સમાધાન થઈ ગયું. જાઓ સ્વરૂપ સમાધિમાં સમાધાન બધું થઈ ગયું. કરતા તો ઘણી કરશે હજી. જ્ઞાન પ્રાપ્તિ કરવી છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે જિજ્ઞાસાને પ્રશ્ન થાય છે તો આત્મામાંથી તને એ જ્ઞાનની પ્રાપ્તિ થશે. કેમ કે તારું જ્ઞાન ત્યાં ભરેલું છે. તારું જ્ઞાન બીજે નથી. જ્યાં છે ત્યાંથી મળશે. અને એ સમાધાન હોવાથી પ્રશ્ન લંબાવવાનો અભિપ્રાય રહેતો નથી. પ્રશ્ન લંબાય પણ ખરો પણ અભિપ્રાય ન હોય. શું પછી અભિપ્રાય વિરુદ્ધ પ્રશ્ન ઉઠે છે? શું જ્યાં આ સમ્યક જ્ઞાન થયું ત્યારે પછી કોઈ પણ પ્રકારનો રાગ લંબાવવાનો અભિપ્રાય હતો નથી. કેમ કે પ્રશ્ન વખતે પણ એક રાગ ઉત્પન્ન થાય છે. વિકલ્પાંશ છે ને એ રાગનો અંશ છે. રાગને લંબાવવો એ અભિપ્રાય નથી. સ્વરૂપમાં ડૂબી જવું એ અભિપ્રાય છે. પ્રશ્ન પૂછીને રાગને લંબાવવાનો અભિપ્રાય હોતો નથી. ભલે જ્ઞાની પણ પ્રશ્ન પૂછે હો, જ્ઞાની પણ વિશેષ જ્ઞાનીને પ્રશ્ન પૂછે. મુનિરાજ પણ પોતાના ગુરુને પ્રશ્ન પૂછે અને આચાર્ય હોય તે પણ તીર્થંકરને પ્રશ્ન પૂછે. કુંદકુંદ આચાર્ય ગયા કે ન ગયા મહાવિદ્યમાં? હે, પ્રશ્ન પૂછ્યો હશે ને. એટલી લાંબી મુસાફરી કરી ભરતથી મહાવિદ્ય સુધીની, હા, તો પછી ભગવાનને પ્રશ્ન પણ પૂછ્યો હશે. પણ પ્રશ્ન પૂછવાનો અભિપ્રાય હતો નથી. કેમ કે એમાં રાગની ઉત્પત્તિ થાય છે. રાગ કરવાનો અભિપ્રાય નથી હોતો. સહેજ ઉદય આવ્યો, પ્રશ્ન ઉઠી ગયો, લંબાઈ ગયો તો લંબાઈ ગયો, થઈ ગયો તો થઈ ગયો. બસ તેથી વધારે લગવાડ
નથી
હોતો. પ્રશ્ન પૂછે છતાં પ્રશ્ન લંબાવવાનો અભિપ્રાય હોય નહીં, નિષેધ સાથે હોય. તમે પ્રશ્ન શું પૂછે છો? હે જીવ, તું પ્રશ્ન શું પૂછે છો? પોતે પોતાને કહે, અંદર લીન થઈ જાને, અંદર સમાઈ જાને. અંદર સમાઈ જતા અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ જશે. કયો પ્રશ્ન પૂછવો તારે હવે? કે એમણે ચર્ચામાં એક વાત એવી કરી છે કે જ્યારે મને એમ ખબર પડી સ્વરૂપ લીનતા થતા, કે આવી સ્વરૂપ લીનતા રહીએ ત્યારે કેવળ જ્ઞાન થઈ જાય, કોઈ શાસ્ત્ર વાંચ્યા વગર કેવળ જ્ઞાન થઈ જાય, એક શાસ્ત્ર ન વાંચ્યું હોય લ્યો, ઠીક, અને કેવળ જ્ઞાન થઈ જાય શિવભૂતિ મને નહીં જાય. એ જ્યારે મને ખબર પડી ને ત્યારે મારે શાસ્ત્ર વાંચવાની, મારી શાસ્ત્ર વાંચવાની જે તે બધી ઓછી થઈ ગઈ એકદમ. અને વાંચન વધારે અને પ્રેક્ટિસ ન કરે એ ઈચ્છનીય નથી. એ તો ન વાંચતો હોય ને એમ કે તું વાંચ, પણ વાંચમાં જ કરતો હોય ને એમ કે તું પ્રયોગ કર. એટલો વાંચવામાં ટાઈમ કાઢીશ, વાંચવામાં ટાઈમ બગાડીશ, એમાંથી કાંઈ હાથમાં નહીં આવે. યથાર્થ ઉક્ત દ્રષ્ટિ પશ્ચાત, આવી યથાર્થ દ્રષ્ટિ થયા પછી યોગ્યતા કા વાસ્તવિક ભાવ સમજ મે આતા હે. પ્રશ્નમાં છે ને ક્ષણિક યોગ્યતાથી જ્ઞાન થાય કે ન થાય, તો જ્ઞાન તો ક્ષણિક યોગ્યતાથી થાય છે. એ વખતે ક્ષણિક યોગ્યતા પણ જ્ઞાનની હોય છે ને થાય છે જ્ઞાન. શું ઉપાદાનમાં તો અનંત જ્ઞાન ભરેલું છે, પણ જે કાળે જેટલું જ્ઞાન થાય તે કાળની ક્ષણિક યોગ્યતા અનુસાર થાય. પણ એ ક્ષણિક યોગ્યતાનું એનું પણ જ્ઞાન ક્યારે થાય? ક્ષણિક યોગ્યતાનું વાસ્તવિક જ્ઞાન ક્યારે થાય કે દ્રષ્ટિ આત્મામાં અભેદ થાય? ત્યાં સુધી યોગ્યતા યોગ્યતાની ગમે એટલી ચર્ચા કરે તો પણ યોગ્યતાનું વાસ્તવિક જ્ઞાન થતું નથી. શું આમાં રહસ્ય છે? બહુ પારમાર્થિક વાત છે કે જીવ પોતે પોતાના સ્વરૂપનું અવલંબન લે ત્યારે એને પર્યાયનું જ્ઞાન સાચું થાય, નહીતર એને પર્યાયનું જ્ઞાન પણ સાચું થતું નથી. એટલે પર્યાયનું જ્ઞાન સ્વદૈવ અપેક્ષિત છે એમ કહેવું છે. કોઈ એમ કહે કે ભાઈ મારી યોગ્યતા અત્યારે, માનો આમ કોઈ અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે શું કહે, ભાઈ મારી યોગ્યતા અત્યારે એક મુમુક્ષુની છે, હું એક મુમુક્ષુ છું, અને મારી યોગ્યતા કેટલી કેવી છે કે મુમુક્ષુ યોગ્ય મારી યોગ્યતા છે. પણ એ મુમુક્ષુ યોગ્યતાનું જ્ઞાન સાચું નથી. જ્યાં સુધી સ્વદ્રવ્યનો આશ્રય ન થાય ત્યાં સુધી તે જ્ઞાન સાચું નથી. આમ છે પર્યાયનું યથાર્થ જ્ઞાન ક્યારે? કે દ્રવ્યનું અવલંબન હાથ લાગે ત્યારે. જ્યાં સુધી દ્રવ્યનું અવલંબન હાથ ન લાગે ત્યાં સુધી પર્યાયનું પર્યાય સંબંધી જ્ઞાન યથાર્થ હતું નથી. આમ છે એટલે કહે છે કે યથાર્થ ઉક્ત દ્રષ્ટિ પશ્ચાત, એવી દ્રષ્ટિ થયા પછી યોગ્યતાનો વાસ્તવ યોગ્યતાનો વાસ્તવિક ભાવ સમજણમાં સમજમાં આવે છે એટલે સમજાય છે. એ પહેલાં મારી આવી યોગ્યતા ને મારી આવી યોગ્યતા એ વાત સાચી નથી એમ કે છે. યોગ્યતા સ્વયં સત અહેતુક હે. યોગ્યતા છે એ પોતે જ સત એટલે તે કાળની હયાતી ધરાવતો ભાવ અકારણપણે છે. અહેતુક એટલે અકારણપણે છે, એનું કોઈ કારણ નહીં. એનું કોઈ કારણ જ નહીં એમ કે છે યોગ્યતાનું. ઠીક, કેમ કે એ કાળનું એ સત છે ને, સત અહેતુક હોય છે. એને કારણ વારણ આપવું એ બધો વ્યવહાર છે. કારણ આપવું એ વ્યવહાર છે. નિશ્ચયથી તે કાળનું તે સત છે, તે જ કારણ ને તે જ કાર્ય. જુદું કારણ ને જુદું કાર્ય છે. યોગ્યતા સ્વયં સત અહેતુક છે. જેને નિશ્ચયથી ન સ્વદ્રવ કારણ છે, ન સ્વદ્રવ કારણ છે એટલે જ્ઞાન જે કાળે જે વિષયનું જે જ્ઞાન થયું તે અહેતુક થયું. એમાં સ્વદ્રવ પણ કારણ નથી ને પરદ્રવ પણ કારણ નથી. પહેલાં તો આપણે એમ કહ્યું કે સ્વદ્રવમાં દ્રષ્ટિ અભેદ કર પછી જ્ઞાન થશે. માટે એ કારણ ખરું કે નહીં તો કે એ પણ વ્યવહાર કારણ છે. નિશ્ચય કારણ તો તે સમયનું તે સત છે, તે જ નિશ્ચય કારણ છે. આમ છે, પરદ્રવ્યને કારણ ન લ્યો. પણ સ્વદ્રવ્યને તો કારણ લ્યો. પરદ્રવ્યમાં ગુરુ આવે, હો દેવગુરુનું શાસ્ત્ર ત્રણે આવે. પરદ્રવ્યને કારણ ન લ્યો પણ સ્વદ્રવ્યને તો કારણ લ્યો. ઓકે, એક ન્યાયે એને પણ કારણ અહીંયા લેવામાં આવતું નથી. આ પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે. એકદમ આથી આગળ કોઈ નિશ્ચય નથી. પછી છેલ્લી હદનો નિશ્ચય નહીં છે. યોગ્યતા સ્વયં સત અને અહેતુક છે. જેને નિશ્ચયથી સ્વદ્રવ પણ કારણ નથી અને પરદ્રવ પણ કારણ નથી. ગુરુદેવે પાછળથી સ્વીકાર કર્યો છે પણ એમને એમ નથી કર્યો. થયો ઇતિહાસ એવો બન્યો કે પોતાને જ્ઞાન થયું છતાં એ સમાજમાં ગુપ્ત રહેવાના હેતુથી એ ગુરુદેવ પાસે ખુલ્લા થયા નહીં. ગુરુદેવને પણ એમની હયાતીમાં એ જ્ઞાની પુરુષ થઈ ગયા એ ખ્યાલ નહોતો. આ પુસ્તક પ્રકાશન થયા પછી એમને જાહેર કર્યું કે આ જ્ઞાન એમને પ્રાપ્ત થયું હતું એ વાત 100%, છે. એમાં કાંઈ મિનમેખ નથી. એ એમના વચનો ઉપરથી એ એમના. આમ શું થાય છે કે આત્મા તો કોઈને કાંઈ છદ્મસ્તને જણાય નહીં. જે કાંઈ ભાવો આત્માના જણાય છે એ વચનની દૈહિક ચેષ્ટા ઉપરથી દેખાય છે. એક તો એ બોલે તે, પણ એ બોલતી વખતે એમના જે ભાવોની અભિવ્યક્તિ એમના ચહેરા ઉપર આવે, આંખોમાં આવે, એનાથી એ પકડાય છે. હવે એ ચાલ્યા ગયા એટલે એમની દૈહિક ચેષ્ટા તો જોવા ન મળે, પણ અક્ષરદેહ રહી ગયો, વચનો રહી ગયા, મૂળ મુખ વચનો રહી ગયા છે. પત્રો છે તો એમના મૂળમાં મુખ વચનો છે, કરતા છે તો બીજાએ ઝીલેલી છે. પણ આ તો એમના મૂળ વચનો છે. એના ઉપરથી નક્કી કરી નાખ્યો જ્ઞાન પ્રાપ્તિ વિના આ વાત નીકળે નહીં. હા, ત્યાં સુધી પછી તો પોતાના નિર્મળ શ્રુત જ્ઞાનમાં ગુરુદેવનું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે અને પવિત્ર જ્ઞાન છે. કેવું છે? સમ્યક અને એ પવિત્ર જ્ઞાનમાં ફોટો પડ્યો. સુગાનીજીના ભાવિ નિર્વાણ પદનો ફોટો આવ્યો. અબજો વર્ષ પછીનો, કારણ કે દેવલોકમાં તો આયુષ પાછામાં બહુ મોટા સાગરોપમના આયુષ હોય. વૈમાનિક દેવમાં જાય એટલે સાગરોપમના આયુષે જાય, એટલે અબજો વર્ષ પછી જે નિર્વાણ પદને પામશે એ ફોટો અહીંયા આવી ગયા નિર્મળ જ્ઞાનમાં. એ વાત એમણે પોતે જાહેર કરી કે આ અંદરથી આવેલી વાત છે. કહેતી વખતે એમ કહ્યું કે આ અંદરથી આવેલી વાત છે, ઉપર ઉપરથી તર્ક વિતર્ક લડાવેલી વાત નથી, અંદર આત્મામાંથી બહાર આવેલી વાત છે એમ છે. આલંબન એનું જ્ઞાન થાય છે. આલંબન તો ત્રિકાળીનું જ રહે છે. જ્ઞાનીને ત્રિકાળીનું જ આલંબન રહે છે, યોગ્યતાનું જ્ઞાન થઈ જાય છે. આ તત્સમયની યોગ્યતા છે. મારું ત્રિકાળી સ્વરૂપ ભિન્ન છે એનાથી, કેમ કે એનાથી મારું ત્રિકાળી સ્વરૂપ ભિન્ન છે એવું યોગ્યતાનું તત્સમયની યોગ્યતાનું જ્ઞાન થઈ જાય. એટલે એને તે પર્યાયનું કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિનો સવાલ ઊભો થતો નથી. અને એ યથાર્થ છે, એ સમ્યક છે એમ છે. એમાં એવું છે કે એ પોતે સામે કોઈ પણ પ્રશ્ન આવે એ પ્રશ્નને પોતાના પરિણમનમાં લઈ લેતા હતા. હામો સમજશે નહીં સમજે એટલી બધી દરકાર કરતા નહોતા, એટલો બધો ઉપયોગ નહોતા લંબાવતા. તેમ આ પ્રશ્ન શાસ્ત્ર અનુસાર આગમ અનુસાર છે કે કેમ એ પણ કોઈ દિવસ એમણે વિચાર નથી કર્યો. એટલે કોઈ કોઈ વાર ચર્ચામાં એવું બનેલું કે આપણા આગમના અભ્યાસી મુમુક્ષુઓ જ્યારે પ્રશ્ન કરવા બેસતા, અભ્યાસી લોકો, ત્યારે એમ કે આપ આમ જવાબ આપો છો પણ શાસ્ત્રમાં આ વાત આવી રીતે લખી છે, અને એમને એ જવાબ બરાબર લાગ્યો છે શાસ્ત્રકારનો, આપનો જવાબ કંઈક જુદો પડે છે, અને શાસ્ત્રમાં આ રીતે આ વાત આવી છે, ત્યારે ઉત્તર આપતા કે જુઓ ભાઈ, તમે જેટલા શાસ્ત્રો વાંચ્યા છે અને જે અપેક્ષાઓનો તમને ખ્યાલ છે એવો મને ખ્યાલ નથી, માટે તમને તમારો અપેક્ષિત જવાબ ન મળે તો મને માફ કરજો. શું કહેતા? તમને તમારો અપેક્ષિત જવાબ ન મળે તો મને માફ કરી દેજો, હું તો મારે અંદર જે ચાલે છે ને એ પ્રમાણે જવાબ દઉં છું. મારી પદને જવાબ દેવાની આવી પદ્ધતિ છે, એમાંથી તમને ઠીક ન પડે તો અંગીકાર કરો, ન ઠીક પડે તો મારો તો કાંઈ આગ્રહ નથી કે હું સાચો છું, એવું કાંઈ છે નહીં. એકદમ આગ્રહ વિના પોતાનું પરિણમન છે બહાર મૂકી દેતા હતા. આથી વધારે કાંઈ વાત નહીં. પણ એમનું જે આધ્યાત્મિક બળવાન પરિણમન હતું એ પણ એક આ વિષયની સુંદરતા છે. જે આ તત્વજ્ઞાનનો વિષય ચાલે છે એની એક લોકોત્તર સુંદરતા છે અને લોકોત્તર મૌલિકતા છે. શું એના દર્શન એમની વાણીમાં થાય છે. એટલે ગુરુદેવશ્રીએ એની ઘણી પ્રશંસા કરી. એનું કારણ એમણે એમનો પુરુષાર્થ જોયો, એમનું પરિણમન જોયું, અને એમને એમ લાગ્યું કે આવા પણ આત્માઓ દશા પ્રગટ કરનારા હોય છે ખરા. ને ખરેખર તો એમ એક દ્રષ્ટિએ વિચાર કરીએ તો સુગાનીજી સ્વયં ગુરુદેવનું ગૌરવ છે, એ પોતે જ ગુરુદેવનું ગૌરવ છે કે જેના એક વ્યાખ્યાનથી આવા ફળ પાકે. તો એ ગુરુદેવનું વ્યાખ્યાન છે, એમના ભાવો છે, એના નિમિત્ત નૈમિત્તિક સંબંધે જો આવા ફળ ઉત્પન્ન થાય તો એમની અંતરાત્મા પરિણતિ કેવી હશે જેનો અંદાજ કાઢી શકાય. ગૌરવનો વિષય છે, ગુરુદેવ માટે એક ગૌરવનો વિષય થયો. ગુરુદેવ છે એ તીર્થંકર પુરુષ છે, ભાવિના તીર્થંકર છે, મહાવીર ક્ષેત્રમાં ઘાતકી ખંડના તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાન થવાના છે. એમના પુરાણ લખાશે, તીર્થંકરોના પુરાણ લખાય, અને એ પુરાણોની અંદર જે ઐતિહાસિક ઘટનાઓ ઘટી હોય એ પણ લખાય છે. એમાં એમના આ એક વ્યાખ્યાનથી પણ સમ્યક જ્ઞાન ઉત્પન્ન કરનારા જીવો થયેલા એ વાત પણ એમના પુરાણમાં આવવાની. એ આ વાત છે, જે અસાધારણ ઘટનાઓ હોય એ આવે ને, સામાન્ય ઘટનાઓ ન આવે, પણ અસામાન્ય હોય તો આવે જ ને. અસામાન્ય વાત છે, સામાન્ય વાત નથી. શું કહે છે કે યોગ્યતા સ્વયં અહેતુક છે, જેને નિશ્ચયથી સ્વદ્રવ પણ કારણ નથી અને પરદ્રવ્ય પણ કારણ નથી. આ અપરિણામી દ્રવ્ય દ્રષ્ટિ સમય સમયની યોગ્યતામાં ફેરફારની બુદ્ધિ રાખતી નથી. શું છે અપરિણામી દ્રવ્યની જે દ્રષ્ટિ છે, દ્રવ્ય કેવું છે? અપરિણામી છે. એની જે દ્રષ્ટિ થઈ, શ્રદ્ધા થઈ, એ પછી શ્રદ્ધા સમય સમયની યોગ્યતા જે કાળે જે પ્રગટ થવાની હશે તે થશે એમ સમાધાન કરી લીએ છે. એમાં ફેરફાર કરવાની બુદ્ધિ, એ દ્રષ્ટિ ઉત્પન્ન થતાં પછી અભિપ્રાયમાં રહેતી નથી. અભિપ્રાય થઈ જાય છે, જ્યારે જે કાળે જે પર્યાય મારી પ્રગટ થવાની તે થવાની. એમાં કોઈને વહેલી પ્રગટ કરું ને મોડી પ્રગટ કરું, આ રાગ કરું એમ તો નથી, પણ આ રાગ ટાળું એમ પણ નથી. એવી વાત છે. જરા આગમમાં એવી વાત આવે કે પ્રત્યેક શાસ્ત્રનો, પ્રત્યેક ગાથા, પ્રત્યેક શબ્દ વિતરાગતાના આશયથી લખાયેલો છે. રાગને ટાળવાના આશયથી આ બધો ઉપદેશ ચાલે છે. ત્યારે અધ્યાત્મમાં એમ આવે કે રાગ કરું એમ તો છે નહીં, પણ રાગ ટાળું એમ પણ છે નહીં મારે. ઠીક, છતાં આગમ અને અધ્યાત્મ પરસ્પર અવિરોધ છે. સમજાય તો અવિરોધ છે, ન સમજાય તો વિરોધમાં છે એમ છે. વિરોધ ભાષે તો સમજી લેવું કે કાંઈક અભિપ્રાયની ભૂલ રહી ગઈ છે. એ આપણે અભિપ્રાયના પ્રકરણમાં આવશે એ બધી વાતો. આ અપરિણામી દ્રવ્યની દ્રષ્ટિ સમય સમયની યોગ્યતામાં ફેરફારની બુદ્ધિ રાખતી નથી. એટલે દ્રષ્ટિને બુદ્ધિ નથી, પણ દ્રષ્ટિવાનને હું અપરિણામી છું એવી જેની દ્રવ્ય દ્રષ્ટિ છે, એવા દ્રષ્ટિવાનને પોતાના પરિણામોની યોગ્યતામાં ફેરફાર કરવાની બુદ્ધિ હોતી નથી. અને યોગ્યતા પણ દ્રષ્ટિના અભેદ વિષય પ્રત્યે સમયે સમયે વૃદ્ધિગત તન્મુખ થતી થતી પૂર્ણ સમાધાનરૂપ અભેદ થઈ જશે એવી નિશંક પ્રતીતિ આ દ્રષ્ટિમાં ગર્ભિત છે. યોગ્યતામાં ફેરફાર કરવો નથી તો, અને યોગ્યતા પણ કેવી થાય છે કે દ્રષ્ટિનો જે અભેદ વિષય છે એ વિષય પ્રત્યે યોગ્યતા સમયે સમયે પરિણમતી પરિણમતી પોતાની સુયોગ્યતામાં વૃદ્ધિ થતી થતી સંપૂર્ણ અભેદ કેવળ જ્ઞાન થઈ જાય છે, અને એવી અલ્પ સમયમાં સંપૂર્ણ સમાધાનરૂપ અભેદ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થવાની નિશંક પ્રતીતિ પહેલેથી જ આ દ્રષ્ટિમાં ગર્ભિત હોય છે. એટલે આમ દ્રષ્ટિને જ્ઞાનને અહીંયાનો સુમેળ છે, દ્રષ્ટિને જ્ઞાનનો અહીંયા સુમેળ છે. પહેલેથી જ ખબર છે જેને સમ્યક દર્શન પ્રગટ થાય છે એને પહેલેથી ખબર છે કે આ બધા હવે આ વિશે ચાલે છે. સમ્યક દર્શન થયા પછીનો મુમુક્ષુની ભૂમિકાનો નથી, એટલે વાત થોડી ઉપલા સ્તરની આવશે. હ કે સમ્યક દર્શન થયા પછી સમ્યક દર્શન થતાં જ પ્રતીતિ કેવળ જ્ઞાનની આવી જાય છે કે આ આત્માને હવે કેવળ જ્ઞાન થવામાં વાર નથી. ત્યાં કેવળ જ્ઞાન થવાનું છે પછી કઈ વસ્તુ જાણ્યા વગરની બાકી રહેવાની છે કે કોઈ વસ્તુ જાણ્યા વગરની બાકી રહેવાની નથી, કોઈ વાત જાણ્યા વગરની બાકી રહેવાની નથી. પછી કુતૂહલ વૃત્તિ કેટલી રહે, બધું જ કુતૂહલ સમાપ્ત થાય. જાણવા સંબંધીનું બધું કુતૂહલ સમાપ્ત થઈ જાય છે, કોઈ કુતૂહલ ન રહે, ખતમ. આ વાંચીને આ જાણેલું, આ સાંભળીને આ જાણેલું, એ વાત સમ્યક દ્રષ્ટિને નથી આવતી. છતાં મુનિ દશા સુધી પ્રશ્ન નીકળે, સમો શરણમાં મુનિઓ પ્રશ્ન કરે, આચાર્યો પ્રશ્ન કરે, ખુદ ગણધરદેવ પણ પ્રશ્ન કરે, અભિપ્રાય નથી. બધાને ખબર છે કે અમને કેવળ જ્ઞાન પ્રગટવાનું છે અને લોકાલોકનું જ્ઞાન ને બધા વિષયોનું જ્ઞાન થઈ જવાનું છે, છતાં તત્સમયની યોગ્યતા અનુસાર પ્રશ્ન ઉઠે એનું સમાધાન અંદરથી થવાનું છે એ ખબર છે તો પણ પ્રશ્ન ઉઠે ને બહાર પૂછે, લ્યો કેવી અટપટી વાત છે. ખબર છે કે સમાધાન અંદરથી થાય છે અને પ્રશ્ન બહાર પોતાના ગુરુને ને પરમ ગુરુને પૂછે કે પ્રભુ મને આ વાતનો જવાબ આપો. ઠીક અભિપ્રાય વિરુદ્ધ છે, કેવો પ્રશ્ન છે અભિપ્રાય વિરુદ્ધ છે, અને તત્સમયની યોગ્યતા અનુસાર જ્ઞાન થાય છે. ઉત્તરથી જ્ઞાન થયું છે એમ પણ ખરેખર નથી, પણ વિનય એવો કરે કે આપ ન હોત તો અમે આમના અંધારામાં રહ્યા હોત, અમે આંધળા હતા આપે આપને દેખતા કર્યા, વિનયો કરે. અંદરમાં જે આત્માનું વિજ્ઞાન છે એ સમ્ય જ્ઞાન થતા બરાબર સમજાઈ ગયું છે. હા પૂતળું નીકળે, પૂતળું નીકળે છે ને, પ્રશ્ન ઉઠે ત્યારે પૂતળું નીકળે અંદરથી. ઠીક એ બધું નીકળે તો અંદરથી ખબર છે કે સમાધાન આત્મામાંથી થાય છે અને કેવળ જ્ઞાનથી થતાં કાંઈ બાકી રહેવાનું નથી. એ તત્સમયની યોગ્યતા ને એ યોગ્યતાનું જ્ઞાન આ દ્રષ્ટિ થયા પછી હોય છે, એ પહેલાં હોતું નથી એમ છે. એક હાથનું પૂતળું નીકળે કઈક છે, બધી લબ્ધિઓના વિષય છે, અનેક પ્રકારની ચૈતન્યના ચમત્કારો ઘણા છે. પોતે જ અદભુત થી અદભુત આશ્ચર્યકારી મહાપદાર્થો પોતે છે, એથી આગળ બીજી કોઈ વાત નથી. હે હ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તો મુમુક્ષુની ભૂમિકામાં થઈ જાય છે, પછી જ્ઞાન દશા પ્રત્યે, પછી મુનિ દશા પ્રત્યે, પણ પૂર્ણતાનું લક્ષ્ય તો પહેલેથી થઈ જાય છે. મુનિરાજ છે એ આચાર્ય ભગવાનની પાસે સમાધાન હેતુ જાય છે, પોતાના ગુરુ પાસે જાય મુનિરાજ, અને આચાર્ય હોય એ તીર્થંકર પાસે પણ જાય છે. કુંકુંદાચાર્ય ગયા તે સમયે પણ પ્રશ્ન વિકલ્પથી છટકેલી એવી જાણન ક્રિયા, પ્રશ્નના વિકલ્પને રાગથી જુદીને છટકીને જુદી પડેલી એવી જે જાણન ક્રિયા એમને વર્તતી હોય જ છે. પરંતુ હવે પ્રશ્ન ઉઠો ક્યાંથી કે કચા સ્વરૂપ અશક્તિના કારણે. પ્રશ્ન કેમ ઉઠો, રાગ એટલો કેમ ઉઠો? નિદ્ર તો અંદર જ સમાઈ જાય પુરુષાર્થથી, પણ જે પુરુષાર્થની કચાશ છે એ કચાશ રૂપ અશક્તિ છે. એ અશક્તિને કારણે પ્રશ્ન વિકલ્પ ક્ષણિક લંબાવાથી પ્રશ્ન ક્રિયા થાય છે. પ્રશ્નની જે ક્રિયા થાય છે એ તો અશક્તિને કારણે થાય છે. સમાધાન બહારથી થશે અથવા બહારથી થવું જ જોઈએ એવો અભિપ્રાય મુનિશ્રીને પ્રશ્નના વિકલ્પ વખતે પણ વર્તતો નથી. પ્રશ્ન કરે છે ત્યારે પણ આ ખબર છે કે બહારથી સમાધાન આવવાનું નથી, અને બહારથી સમાધાન કેમ ન થયું એ વાત પણ એમને છે નહીં, સમાધાન અંદરથી આવે છે. આમે તે પોતાના અનુભવને કોઈ તપાસે જ્યારે કોઈ પ્રશ્ન કરે, પ્રશ્નનો ઉત્તર આવે, પ્રશ્ન થયા પછી પ્રશ્નનો ઉત્તર આવે ને, ઉત્તર આવે ત્યારે સમજાય છે, ક્યારે ખબર છે? અંદરનો પ્રોસેસ થોડો સમજવા જોઈએ. એ પ્રશ્નને જીવ પોતે વિચારે છે કે આમ હોય કે ન હોય. પ્રશ્નનો ઉત્તર સાંભળ્યા પછી ઉત્તર સંબંધિત તર્કણા ચાલે છે કે આમ હોઈ શકે કે ન હોઈ શકે. પછી હોઈ શકે એમ જ્યારે પોતાને પોતાથી લાગે ત્યારે એ સંમત કરે છે અને આરોપ કરે છે કે ઉત્તર આવ્યો એટલે સમજાણો. ખરેખર તો પોતે સંમત કર્યું છે પોતાની સમજણને લઈને. જેને સમજણ નથી હોતી અને અણસમજણ હોય છે એ ના પાડે છે. ઉત્તર સાચો હોય છે કે મને ન સમજાણું, મને સમાધાન નથી થતું એમ કહી દે છે, કેમ કે અંદર એનો પ્રોસેસ છે, એનો એ ઉત્તર સાથે મેળ ખાતો નથી. અયોગ્યતાને વશ ઉત્તર સાચો હોય તો પણ એને અંદરથી મેળ નથી ખાતો તો એ ના પાડશે. મને નથી આવા સમજાતી, મને સમાધાન નથી થતું. પણ યોગ્યતા હોય તો અંદરથી આત્મા પોતે જ મેળવીને એની હા પાડે છે. કેવી રીતે સમજાણું કે આત્માને આત્માથી સમજાણું છે? ત્યારે પણ ખરેખર આત્માને આત્માથી સમજાણું છે. પછી આરોપ કરવામાં આવે છે કે આપે ઉત્તર આપ્યો એટલે મને સમજાણું, નહીતર મને સમજાત નહીં. એ તો મુમુક્ષુની દશામાં પણ એમ થાય છે. તો જ્ઞાનીને તો સંવિજ્ઞાન થઈ ગયું છે અને અનંત જ્ઞાનનો ભંડાર પોતામાં જોઈ લીધો છે, પ્રતીત કરી લીધો છે અને એને અવલંબીને એની ઉપાદેયતામાં વર્તી રહ્યા છે. એને તો જ્ઞાન અંદરથી કાઢવાના છે, ભવિષ્યમાં કેવળ જ્ઞાન અંદરથી ઉત્પન્ન કરવાના છે અને એની પોતાને ખબર છે, પહેલેથી જ ખબર છે. છતાં પણ યોગ્યતાવશ અપુરુષાર્થ પુરુષાર્થની ઓછપને લઈને રાગ ઉઠે, વિકલ્પ ઉઠે, પ્રશ્ન કરે, અને પ્રશ્ન કરે ત્યારે ઉત્તર મળે, ઉત્તર મળે ત્યારે પણ બહારથી સમાધાન થશે એ વાત એમને છે નહીં. અને આગ્રહ તો રહેતો જ નથી કે બહારથી સમાધાન કેમ ન થયું, એ તો પ્રશ્ન જ નથી. હું નહીં ચાહીએ એ તો આગ્રહ છે. એવો અભિપ્રાય મુનિશ્રીને પ્રશ્ન વિકલ્પ વખતે પણ હતો નથી. એ રીતે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સંબંધીનો એમણે ખુલાસો આપ્યો છે. એ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી આપ્યો છે, અને એ પણ જ્ઞાન દશાની ભૂમિકામાં કેવી રીતે બને છે એ રીતે એ વાત કરેલી છે, કેમ કે પોતાની જ્ઞાન દશા હતી એટલે પોતાની દશા અનુસાર એ વાત કરતા હતા. આમાં મુમુક્ષુની ભૂમિકા અનુસાર એ વાત કરતા નહોતા. તો જેને એને જેને મુમુક્ષુને સમજવો એ સમજે એટલી વાત છે. આ